તો કાળ એમને પરખી ગયો. રૂકમાનબા પણ સિંહણ હતા, દીકરાઓને મોટા કર્યા, કોઈની પાસે હાથ ધર્યો ના, એ કોણ હકનું કોઈ દાડો લીધું ના, તેથી એમની પાસે કોઈ રકમ ભેગી થઈ નથી. હવે આ પાસ થઈ ગયા, આછું પાતળું જે ઘરમાં હતું તે વપરાઈ ગયું હતું. હવે પાંડુરંગને વડોદરા ભણવાનું થયું. ઇન્ટરમાં પાસ થઈ ગયા એટલે જુનિયર બીએ માં આવ્યા. આવ્યા છેલ્લો દિવસ હતો, બે દિવસ અગાઉ વડોદરામાં ગયા અને છેલ્લા દિવસે ફી ભરવાની હતી. એ જમાનામાં માફી જેવું હતું જ નહીં, બધાને ફી ભરવી પડે અને ફી ભરે એ જ ભણે. પ્રથમ સત્રના શુલ્કનો કેવો ઓકડો ઓઘાટ. આ પહેલી ટર્મની ફી ક્યાંથી ભરવી? મારી પાસે પૈસો નહોતો, પાંડુરંગ પાસે નહોતો. ગરમો દામ મળે નહીં, ન ધરવો કોથી હાથ, શુલ્ક ભરાય શી રીતે, સમર્યા સદગુરુનાથ. કોઈની પાસે હાથ ધરવો નથી, શુલ્ક એટલે ફી, તો આ ફી કેવી રીતે ભરાય? એટલે જ્યાં પોતાની હોસ્ટેલ છાત્રાલય એ વાત ત્યાં આવી પહોંચ્યા. બધા મિત્રો આવ્યા હતા, બધાની પાસે વાત કરી કે મારી પાસે તો ભાઈ પૈસો નથી. બધાએ કોઈ કે મારી પાસે 5 રૂપિયા વધે છે, પેલું કે મારી પાસે 2 રૂપિયા વધે છે, પેલું કે મારી પાસે, બધા સરખા બિચારા 150 રૂપિયા ફી ભરવાની, એ કેમ કરીને ભેગા થાય? કોઈ કે સલાહ આપી કે વડોદરાના પેલા શામળ બેચર કરીને મોટા એક શેઠ છે, પેલા ટોડરમલ કરીને શેઠ છે કે છે, એ બધા વિદ્યાર્થીઓને મદદ કરે છે, તો તેમની પાસે જાઓ. એટલે પાંડુરંગ બોલ્યા કે માગી ભીખીને મારે ભણવું નથી, માગી ભીખીને મેળવે કદી ન સરસે કામ. એટલે મિત્રો મૂંઝવણમાં પડી ગયા. દાન થાળા ફંડમાં અથવા તો કોઈ સ્કોલરશીપ માટે અરજી કરો. પાંડુરંગે કહ્યું, હું અરજી કરવાનો જ નથી, મારે વળી વિનંતી શાની, લોકોને શું કરવાની? હે જો ભાઈ, આ બધાને નવાઈ લાગી, દુઃખ થયું કે જો આજે ફી નહીં ભરાય કાલે તો આ પાંડુરંગને ફરી દાખલ નહીં કરે, એનું એડમિશન જતું રહેશે, હવે શું થાય? જોઈ મુજવાને મિત્રની, પાંડુરંગ તત્કાર વજા હસી ખડખડ્યા, તું આણી ગમ ભાણ, અરે તું શું કરવા મુજાય છે? જો એની કેવી શ્રદ્ધા છે, જો પ્રભુની ઈચ્છા હશે ભણાવવાની એમ મુજને, તો એ શુલ્કની કરશે વ્યવસ્થા. તેમ જો ભગવાનને મને ભણાવવું હશે તો ફીની વ્યવસ્થા કરી દેશે. જો કાળ સુધીમાં શુલ્કની વ્યવસ્થા નહીં થાય તો સમજીશ કે પ્રભુતણી ઈચ્છા નથી કઈ હાય, તો સમજીશ કે ભગવાનની ઈચ્છા નથી મને ભણાવવાની. ચાલો આટલું ભણે આપણે, માટે ચિંતા છોડીને રહો આનંદે મસ્ત, એની ઈચ્છા માની લો છે બળવત ફલવત. તો ભાઈ એની ઈચ્છા જ બળવાન છે. જો મિત્રોને કેવી સલાહ આપે છે, બધા ભાઈબંધોને દુઃખ થાય છે કે આવો હોશિયાર છોકરો પૈસા નહીં ભરીએ તો ભી ભણ્યા વગર રહી જશે. પેલા પાંડુરંગ તો હસતા હસતા મિત્રોને આશ્વાસન આપે છે અને પેલા ભાઈબંધો બિચારા મુંઝાયા કરે છે. અરે આ કાલે સવારમાં 11 વાગે ફી ભરવાની છે, આ સાંજના 6 વાગ્યા, એક પૈસો તારી પાસે છે નહીં, અને કાલે ફી નહીં ભરાય તો તારું એડમિશન ચાલુ જશે. મિત્રોના દુઃખનો કોઈ પાર નથી, પણ પાંડુરંગ તો હસ્યા જ કરે છે. ભગવાનને ભણાવવો હશે તો ફી મોકલશે, મારે શું પડી છે? નહીં ભણાવવો હોય તો નહીં મોકલે, આવો વિચાર કરે છે. અને જુઓ કેવો ચમત્કાર થયો, ભાઈ પીવી વાળામાં ક્યાં રહે છે? પીવી વાળામાં રૂમ નંબર કયો છે? એવું કરતો કરતો એક માણસ અજાણ્યો આવ્યો. પાંડુરંગે પૂછ્યું કે ક્યાંથી આવો છો? કે હું ગોધરાથી આવું છું, મારે પીવી વાળામાંનું કામ છે. પાંડુરંગ કે શું કામ હતું? કે મારે એને કંઈક પૈસા આપવાના હતા. બીજો કોઈ હશે? હા, પીવી વાળાને કોઈની પાસે પૈસો માગતો નથી ભાઈ, પછી તમે મને ક્યાંથી આપવા આવ્યા? કે ના, મારે આપવાના છે. એટલે પેલાએ કહું કે બાર પીવી વાળામાં છે. એટલે પેલાએ આગંતુકે શું કર્યું? પોતાના ગજવામાંથી ચલણી રૂપિયા કાઢ્યા અને બરાબર 150 રૂપિયા ત્યાં મૂકી દીધા અને કહ્યું કે જો ભાઈ, હજુ મારે તમને બીજા 150 આપવાના છે અને 300નું વ્યાજ આપવાનું છે. મારા બાપનું આ ઋણ છે, એમાંથી મારે મુક્ત થવાનું છે, તો આ પૈસા તમે લઈ લો. એમ કરીને 1 પૈસો વધારે નહીં અને 1 પૈસો ઓછો નહીં, 150 રૂપિયા પેલાએ આપ્યા. મિત્રો આવા થઈ ગયા. થયું આશ્ચર્ય અપાર, વણ માગ્યા રૂપિયા મળ્યા, આ શો ચમત્કાર. ખરી અણીના સમયમાં આકસ્મિક સહાય, સ્વયં ચાલીને આવ્યા, આ તે શું કહેવાય. ખરી અણીના સમય એટલે 150 જ રૂપિયા આવી ગયા. આગંતુકને પાંડુરંગ વિનમ્ર ભાવે એમ કહેવા લાગ્યા પ્રેમથી, ખરી કરી તમે તેમ. આજે મારે ફી ભરવા 150 જ જોઈતા હતા અને ભાઈ તમે 150 આપી દીધા, પાવતી લખી આપી. હવે બીજા 150 આપવા હોય તો આપજો, ના આપવા હોય તો ના આપશો, પણ આ 150 તો મને મળી ગયા. એટલે પેલા એ એવું કહ્યું કે હજુ બીજા તમને 150 આપવાના છે અને 300 નું વ્યાજ આપવાનું છે. એટલે નિરંજન ને પ્રશ્ન થયો કે આ બધું કારણ શું છે. એટલે ભગવાન અલગજી કહેવા લાગ્યા કે ગજાનંદ સર્પોદ્ધાર કરીને, સર્પોદ્ધાર કુટુંબ નો એક નબીનો હતો, એ વેપારમાં પડ્યો અને વેપારમાં એને મોટી ખોટ ગઈ. એટલે એનો બંગલો એમો નીકળી ગયો નિલામ કરવામાં, પેલાથી ન રહેવાયું. એટલે રૂકમાનબાની પાસે ગયો કે માજી જે કઈ તમારી પાસે હોય મને આપો, નહીં તો કાલે મારો બંગલો નિલામ થઈ જવાનો છે, હરાજી થઈ જશે. માજીને દયા આવી ગઈ. માજી પાસે મોગે મમાએ આપેલા આ 300 રૂપિયા પડ્યા હતા, એ 300 અને આપી દીધા કે લે ભાઈ તારું ઘર વેચવાનું બનતું હોય, 300 રૂપિયા આપ્યા કે તારી મેરે તારું ઘર છોડાવીને, એ પૈસા એને આપી દીધા. પછી પેલો ગજાનંદ સર્પોદ્ધાર પાછા આપવા આવતો જ નથી. વર્ષો ગયા, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, પણ પેલો પૈસા પાછો આપતો નથી. હવે પેલો ગજાનંદ સર્પોદ્ધાર મરવાની અણી પર આવ્યો. જો સંતને કોઈ છેતરી શકે નહીં, જેનું હૃદય સરળ છે એને કોઈ છેતરે નહીં, અને છેતરે તો બીજે દિવસે એને દંખેને પાછો આવી જાય. સ્વામી રામતીર્થ અત્યંત સરળ સંત, એ પંજાબની એક કોલેજમાં પ્રોફેસર હતા, ક્રિશ્ચિયન કોલેજમાં, એ ગણિતના પ્રોફેસર. એક દિવસે એક દરજી આવ્યો, એમને રજૈયો બનાવેલી. પેલો દરજી 6 રજૈયો આપી ગયો. કલો સાહેબ, 6 રજૈ તમારી કેટલા પૈસા આપવાના છે ભાઈ? દરજી કે હું 50 રૂપિયા. આ તો પ્રોફેસર તો 50 ગણી આપ્યા. દરજી જતો રહ્યો. પછી ત્યાં એક મિત્ર બેઠો, તેને કહું કે સ્વામી, તે તો સ્વામી નતા ભયા, કે પ્રોફેસર સાહેબ આ દરજીએ તમને છેતર્યો. કેમ? કે આ તો 6 રૂપિયાની એક રજઈ થાય, એ 6 એ 6 એ 36 રૂપિયા થાય, અને તમારી પાસે 50 રૂપિયા લઈ ગયો, 14 રૂપિયા વધારે લઈ ગયો, આ દરજીએ તમને છેતર્યા. ત્યારે સ્વામી ખડખડાટ હસ્યા, હસીને શું બોલ્યા? નો નો હો, રામદસ નોટ ચિત રામ, રામ રામને છેતરતો નથી. જેનું અંતઃકરણ કેટલું શુદ્ધ છે, એનું હૃદય કેટલું સરળ છે, છેતરી ગયો છતાં એના પર એને ક્રોધ થતો નથી, એના પર દ્વેષ થતો નથી, એના પ્રત્યે એની કુણી લાગણી જરાય બદલાતી નથી, આનું નામ સરળ હૃદય કહેવાય. કે સ્વામી તમને છેતરી જો, ત્યારે એ હસતા હસતા બોલ્યા, રામ ડસ નોટ ચીટ રામ, રામ રામને છેતરે જ નહીં. કોઈ રામ છું ને, દરજી એ રામ છે. પછી રામ રામને કેમ છેતરે? પેલો દરજી ગયો તો ખરો, પણ દરજીને આખી રાત ઊંઘ ના આવી, એનું હૃદય ડંખવા લાગ્યું કે અરે રે, મેં બહુ સરસ માણસને છેતર્યો, બિચારો કેટલો ભલો હતો, 50 કહેતા 50 આપી દીધા, મને એમ ના પૂછ્યું કે કેટલા રૂપિયા અને કેટલાના એકનું શું, આપી દીધા, મેં એને ખોટો છેતર્યો. હા, જો આપણું અંતઃકરણ શુદ્ધ હોય, આપણા હૃદયમાં જો સરળતા હોય, બીજાના પ્રત્યે આપણને જરાય દ્વેષભાવ ન હોય, તો જગતમાં આપણને કોઈ છેતરનાર નથી, અને છેતરે તો એને ડંખે હૃદય અને પાછું આપી જાય. આખી રાત દરજીને ઊંઘ ના આવી, અને સવારનો વહેલો વહેલો 14 રૂપિયા લઈને ગયો. સાહેબ માફ કરજો, મેં ખોટા તમારી પાસે પૈસા લીધા, આ 14 તમારા વધારે આવી ગયા છે, એ પાછા લઈ લો. અને રામ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, રામ ડઝ નોટ ચીટ રામ, રામ રામને છેતરી જ ના શકે, આ હૃદયની સરળતા. પેલો ગજાનંદ સર્પોદ્ધાર મરવા પડ્યો છે, અંત સમય નજીક છે, એનો દીકરો સામે બેઠો છે. એટલે ગજાનંદ સર્પોદ્ધારે મરતા મરતા પેલા છોકરાને કહું કે જો ભાઈ, મેં બહુ જંદા પૈસા કાઢ્યા છે, પણ પેલા રૂકમાંબા છે ને, વડાવ્યાના પત્ની, એમના પૈસા તું પાછા આપી આવજે. હા, એ વિધવાને મેં છેતરી છે. કેટલી ગરીબ વિધવા બિચારીએ મને ફટ સુને 300 કાઢી આપ્યા. બેટા, એના પૈસા હું પાછા નથી આપી શક્યો. મને વચન આપ કે તને નોકરી મળે કે પહેલો પગાર જે આવે એ રૂકમાજીને આપી આવજે, અને મારું ઋણ અદા કરજે, નહીં તો મારે નરકમાં રહેવું પડશે, મારી અવગતિ થશે. પેલાને ડંખે છે. આપણું હૃદય જો શુદ્ધ હોય તો આપણને છેતારનારનું હૃદય ડંખે જ ડંખે. અને એને દુઃખ થાય કે આને મેં ખોટો છેતર્યો. હા, બિચારો કેવો ભલો માણસ છે. એટલે પેલાને આવું થયું, એટલે પેલા છોકરાએ વચન આપ્યું કે બાપુ મને નોકરી મળશે અને પહેલો પગાર આવશે એ પૈસા હું રૂકમાં માને આપી આવીશ. તો કે સારું, પેલો મરી ગયો, દિવસ પાણી ગયા, પેલા છોકરાને નોકરી મળી અને પહેલો જેને 150 રૂપિયા પગાર મળ્યો, એટલે 150 લઈને રૂકમાંબા પાસે ગયો કે માજી, મારા બાપુજી તમારી પાસે 300 રૂપિયા લઈ ગયા છે. એ વાતને આજે આટલા બધા વર્ષો થયા. હવે વચ્ચે માજી મેં પાંડુરંગને વાત કરી કે પેલા ગજાનંદ સરપોતદાર પાસે આપણે 300 રૂપિયા માગીએ છીએ, એટલે બીજા મિત્રે કહું કે આટલા બધા દિવસ થયા અને હજુ આપતો નથી, એના પર ફરિયાદી કરો, એને કોર્ટ મળી જાઓ. ત્યારે અવધૂતજી બહુ સુંદર વાક્ય બોલ્યા કે લોઝ આર ફોર લાયર્સ એન્ડ કોર્ટ્સ આર ફોર કાવર્ડ્સ. મારે કોઈને કોર્ટમાં દોઈ જવા નથી ને મારે કોર્ટમાં જવું નથી. આજે લોઝ આર ફોર લાયર્સ, આજે કાયદાઓ છે એ જુઠ્ઠાઓ માટે છે, અને કોર્ટ્સ આર ફોર કાવર્ડ્સ, અને જે આ કોર્ટો છે એ બાયલાઓ માટે છે, એટલે મારે કોર્ટમાં જવું નથી. એ વખતે બોલ્યા કે જુઠ્ઠા માટે કાયદા અને કચેરી કાયર માટ માટે એ કઈ મારે એ કઈ ના ખપે, મારી અવળી વાત, મારો રસ્તો તો કોઈ જુદો જ છે. મારે કોઈના ઉપર કેસ કરવો નથી, કોઈને કોર્ટમાં લઈ જવો નથી, અને મારે જવું એ નથી. કારણ કે લોઝ આર ફોર લાયર્સ, કાયદા જુઠ્ઠાઓ માટે છે અને કોર્ટો કાયરો માટે છે. હું કાયર નથી, કઈ નહીં, એમ સમજીશ કે પૂર્વ જન્મનું એનું લેણું હશે. એટલે 300 રૂપિયા લઈ ગયો, અમે ઋણમાંથી મુક્ત થઈ ગયા, એનો મને આનંદ થશે. આવી જાતનું એમને કરેલું. એ જ માણસે આ 150 રૂપિયા આવ્યો, પણ ક્યારે આવ્યો, ખરી અણીના સમયે. એટલે પેલો બોલ્યો કે 150 રૂપિયા તો તમને આજે આપું છું, હજુ 150 બીજા આપવાના બાકી છે, અને 300 નું જે વ્યાજ થાય એ પણ મારે આપવાનું છે. એટલે આ બોલ્યો. એટલે અવધૂતજી સમજી ગયા કે આ તે જ માણસ છે. એને આ પ્રમાણે પૈસા આવે છે. ભગવાને કહ્યું, અલખ કહે સુન શિષ્ય, આમ અણીના સમયે ફી ભરવાને કાજ આકસ્મિક આવી પડી, કેવી મદદ આજ. અલખ કહે સુન શિષ્ય, પાંડુરંગની આમ શ્રદ્ધા કેવું જબરી, કેવું કર્યું ચમત્કારિક કામ, શ્રદ્ધાએ કેવું કામ કર્યું, કેવી જબરી હેમની, ઈશ પરસ્તી વાહ, શ્રદ્ધાના જોડે વિચરે સદા જે પરવા. બાપજી શું કહેતા, યસ્મત મદિયમ નહીં તત પરેશામ. ઘણી વાર આ વાક્ય બોલતા કે યસ્મત મદિયમ નહીં તત પરેશામ, જે મારું છે ને એ બીજાનું થવાનું જ નથી, અને જે બીજાનું છે એ મને મળવાનું નથી. આવી અમને શ્રદ્ધા છે, જે મારું છે તે કદી નહી બીજાનું થાય, ત્રિકાલા બાધિત સત્ય એ કદી ન મિથ્યા થાય. ભલે જે ભોગરો ભીડીને ભાગ્ય તણાય દ્વાર, બંધ કરે સજ્જડ ખરે તાળો મારી હજાર, પણ શ્રદ્ધાના સામર્થ્યથી તોય ભાગ્યનો દ્વાર પટપટ ખુલી જાય છે ક્ષણે ન લાગે વાર. સાંભળ શિષ્ય, કહું તને સાધક માટે એમ એક વાત બહુ ધ્યાનમાં રાખવા જેવી. તેમ આ પાંડુરંગ એકલા કોલેજમાં ભણતા નતા, પણ એમની સાધના પણ જોડે જોડે ચાલતી હતી, એટલે એ સાધક પણ હતા. તો સાધકને માટે અગત્યની વસ્તુ કઈ છે, સાધક જો લોભી બને અને રાખે ધન પર પ્રીત, પડે ગહન એ ગર્તમાં સ્થિર ન થાય ચિત્ત. તો પૈસાથી એનું ચિત્ત સ્થિર ન થાય. સાધક ની એ સાધનાનું પહેલું સોપાન કયું છે? ધન લોલુપતા નાશ. એને ધનની લોલુપતામાં હોય એ જ સાચો સાધક કહેવાય.